ધર્મની પ્રેરણા આપતી ઘણી બધી ગાથાઓ છે. સમ્યક દર્શન નું સ્વરૂપ, એના સમ્યક દ્રષ્ટિના 25 જે દોષો થી રહીત 8 ગુણથી સહિત સંવેગ અનુકંપા આસ્તિકી આદિ ગુણોની સહિત એ બધાની ચર્ચા આવી. પછી સાચા શ્રોતાનું સ્વરૂપ, વક્તાનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ, ધર્મ કરવાની પ્રેરણા આદિ અનેક ગાથાઓ આમાં આવી. છેવટે હમણાં છેલ્લે છેલ્લે જે 7 વ્યસનો છે એ 7 વ્યસનોના ત્યાગની પ્રેરણા કરતી ગાથાઓ આપણને આવી. એ 7 વ્યસનોમાં પણ મુખ્ય રીતે જે શિકાર, ચોરી અને જૂઠું બોલવું એની પ્રેરણા કરતી ગાથાઓ આવી. આજનો વિષય થોડો પુણ્ય ઉપર છે કે જે પુણ્યનું મહત્વ શું છે. જો આ ચર્ચા વ્યવહારની દ્રષ્ટિથી, હમણાં જ આપણે પ્રશ્નોત્તર માળામાં આખું પુરુષાર્થની પ્રેરણાની વાતો કરતા છે. 5 સંભાય છે ને, 5 સંભાય એટલે કે કોઈ પણ કાર્ય થવું હોય ને, સમજો અહીંયાથી આપણે મંદિર જવું છે, મંદિરમાં છે, સમજો અહીંથી ઘરે જવું છે, તો એ કાર્ય પૂરા થવા માટે 5 વસ્તુઓ ભેગી થવી પડે. એક કે સ્વભાવ, સ્વભાવ એટલે કે એવું કોઈ નેચર હોય ને ગાડીનું જ કે અહીંયાથી ઘર સુધી જાય. પછી બીજું લિમિટ, લિમિટ એટલે હવે ગાડીને ચાલવા માટે પણ પેટ્રોલ જોઈએ, ટાયરમાં હવા જોઈએ, પછી રસ્તાઓ ખુલ્લા હોવા જોઈએ, નાકાબંધી ન હોવી જોઈએ, આદિ આદિ. પછી થર્ડ કે ભાઈ એવો ટાઈમ આવવો જોઈએ, કાર્ડ લખી એ ટાઈમ હોય, જે પર્ટિક્યુલર ટાઈમ હોય ત્યારે જ આપણે અહીંયાથી ઘરે જઈએ. ફોન હાર એટલે એવું એવું એક્શન થવું જોઈએ કે આપણે અહીંયાથી ઘરે જઈએ. અને ભવિષ્ય શું રહી ગયું? પુરુષાર્થ રહી ગયો. પુરુષાર્થ એટલે હવે અહીંયા આપણે બેઠા રહીએ કે ભાઈ હા ઘરે જવાનું હશે, કાર્ડ લબ્ધીમાં લખાયું હશે તો હું ઘરે જઈશ, અહીંયા બેઠા બેઠા ઘરે પહોંચી જવાશે. એની આપણે તોય એફર્ટ કરીને ગાડીથી તો જવું જ પડશે ને, ગાડીમાં ચાવી ફરાવી પડશે, એનું પેડલ મારવું પડશે, જે પણ. તો આ 5 સંભાય કહેવાય. તો આપણે હમણાં જ પ્રશ્નોત્તર માળામાં પુરુષાર્થની પ્રેરણાથી આખી ધર્મની ચર્ચા કરી રહ્યા હતા કે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હશે તો પોતે તત્વ શ્રદ્ધાન કરવું પડશે. તત્વ શ્રદ્ધાન કર્યા પછી પોતાના આત્માનો અનુભવ કરવો પડશે. એટલે 4 પાયા આપણે જોયા ને, કે સાચા દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય, 7 તત્વનો નિર્ણય કરવો પડશે, સ્વપર ભેદ જ્ઞાન કરવું પડશે, પછી આત્માનો અનુભવ કરવો પડશે. આ બધું જીવે કરવું પડશે. જો આવી ભાષા કહેવાય ને કે આવું કરો, આવું કરવું પડશે, શાસ્ત્ર સ્વાધ્યાય કરો, ભગવાનના દર્શન પૂજન કરો, જીવના છ આવશ્યક હોય છે, દેવ પૂજા, ગુરુ ઉપાસના, સાથે આ તો શ્રાવકે પ્રતિદિન કરવા જ જોઈએ. આ બધી પુરુષાર્થની ભાષા ખ્યાલ આવે. પછી કાળ લબ્ધિની ભાષા કેવી હોય કે ભાઈ કોઈ જે ટાઈમે કાર્ય થવાનું હશે એ ટાઈમે કાર્ય થાય છે, એમાં તો ઇન્દ્ર, નરેન્દ્ર, દેવેન્દ્ર પણ કઈ કરવા માટે સમર્થ નથી, એટલે જયારે થાય છે ત્યારે થાય છે. પણ એનો મતલબ એમ નથી કે તમારે કઈ નહીં કરવાનું, એ જયારે થાય છે ત્યારે થાય છે, પણ સાથે ટુ રીચ ટુ દેટ લેવલ યુ હેવ ટુ ઓલ્સો ડુ એફર્ટ્સ, ધેન ઓન્લી યુ વિલ રીચ. હવે અત્યારના જે વાત ચાલે છે એ પુણ્યની એટલે નિમિત્તની વાત છે આખી, જે આપણે સમજો કે ખૂબ મહેનત કરીએ, ખૂબ મહેનત કર્યા પછી પણ આપણને ફ્રુટ ન મળે તો એનું કારણ શું? જો અલગ અલગ એંગલથી તમે આન્સર આપી શકો. પુરુષાર્થના એંગલથી કહો તો ભાઈ જેવી જોઈએ ને એવી મહેનત હજી થઈ નથી. સમજો આપણે કોઈ બિઝનેસ કરતા હોય અને કંઈક ટેન્ડર ભરવાનું હોય બિઝનેસ જીતવા માટે, હવે ખૂબ મહેનત કરી, આપણે બહુ વર્કઆઉટ કર્યું અને આપણું બેસ્ટ આપણે ટેન્ડર ભર્યું અને તોય બિઝનેસ ન મળ્યો તો આન્સર શું મળે? બીજાનું ટેન્ડર તમારા કરતા હજી બેટર હશે ને, તો તમારું ન પાસ થયું. એટલે જેવું જોઈએ એવું પુરુષાર્થ ન થયું. બીજું કાળ લબ્ધિથી આન્સર આપો તો કે ભાઈ કદાચ હજી એવો ટાઈમ નહીં આવ્યો હોય તમારું પેલું થવાનું, એટલે ન મળે. હવે નિમિત્તથી આન્સર આપો તો કે આપણો પુણ્યનો ઉદય નથી એટલે આપણને ખ્યાલ આવે ને. એક જ વસ્તુને તમે આન્સર અલગ અલગ એંગલથી આપી શકો, એ પણ વસ્તુ જ અલગ અલગ થાય છે એવું નથી. ઇટ ઓન્લી અ વે ઓફ સેઇંગ. ખ્યાલ આવે? જો આપણે 31st ગાતા વાંચીએ, પુણ્યશાળીઓ કો ઉપસર્ગ ભી દુઃખદાયક નહીં. ટાઈટલ શું છે? પુણ્યશાળીઓ કો ઉપસર્ગ ભી દુઃખદાયક. જેની પાસે પુણ્યનો ઉદય ચાલે છે એના ઉપર કઈ તકલીફ પણ આવી જાય ને તો એને કઈ ટેન્શન નથી થતું. કેમ? કેમકે પુણ્યના ઉદયમાં એનું બધું સારું જ થાય. યાદ રાખજો, વાત એની ચાલે છે, નિમિત્તની વાત ચાલે છે. જો વ્રતધારીઓ કો વ્રતધારીઓ કો ભી ઉપસર્ગ યા દુઃખ આને પર અપની રક્ષા કે લીએ કદાચિત હિંસા, ઝૂઠ આદિ પાપ હો જાતે હૈ, ઇસ તર્ક કા સમાધાન આગામી છંદ ને કરશે. જેવી રીતના કોઈ એમ કે, આ શિષ્યનો ક્વેશ્ચન છે કે ભાઈ કોઈ વ્રતધારી હોય, વ્રતધારી એટલે સમજો કે સમ્યક દ્રષ્ટિ છે, એના પછી એમણે પાછા વ્રત પણ લીધા છે. હવે સમજો કોઈ રામચંદ્રજી જેવા હોય, સમ્યક દ્રષ્ટિ છે તો પણ આટલું મોટું રામાયણ જેવું યુદ્ધ કરી નાખ્યું, એમણે કેટલા લોકોને મારી નાખ્યા, તો એમને પણ આવી સિચ્યુએશન આવે છે અને એમનાથી પણ પાપ તો થઈ જાય છે. ખ્યાલ આવે છે ને? એવો કોઈ આર્ગ્યુમેન્ટ કરે તો એના માટે આચાર્ય ભગવાન આન્સર આપે છે. ઇસ તર્ક કા સમાધાન આગામી છંદે કરશે. જો આપણે નીચે હિન્દી વાંચીએ છીએ, પુણ્યવાન કો અતિશય તીવ્ર ઉપદ્રવ નહીં પીડિત કરતા, જગ કો તાપ પ્રદાયક રવિ કમલો કો વિકસિત કરતા. જો આકાશ ગાથામાં એનો કહેવાનો ભાવ શું છે પહેલા આપણે એ સમજીએ. કોઈ જીવ હોય ને, જો આપણે બધા એંગલથી વાત કરશું, કોઈ જીવને સમજો પુણ્યનો ઉદય છે, પુરુષાર્થમાં સમજો બધા ખોટા કાર્ય કરે છે, એટલે એનો ઊંધો પુરુષાર્થ કહેવાનો મતલબ. ઇમેજિન કરો ને, કોઈ પણ કોઈ મોટો પોલિટિશિયન હોય, કોઈ ગુંડો હોય, કોઈ ગમે તે તમે ઇમેજિન કરી લો, પણ પુણ્યનો ઉદય હોય ને તો એ ગમે તે કાર્ય કરે એના પર કાંઈ આંચ ના હોય, બચી જાય. અથવા તો આપણે જોઈએ છીએ, સપોઝ કોઈ ખૂબ ચીટિંગ કરવાવાળા બિઝનેસમેન હોય પણ પુણ્યનો ઉદય હોય તો એમનું બધું બરાબર ચાલે છે અને એમને કાંઈ આંચ આવતી નથી. પુણ્યનો ઉદય હોય તો ગુરુદેવજીના પ્રવચનો પણ ઘણી વાર આવતું હતું કે સાવ અંગૂઠા છાપ હોય ને તો એ પણ ઘણા પૈસાવાળા હોય છે. શું કે એનો કે અક્કલ શું કઈ અક્કલ તો હા અક્કલના બારદાન એમ કે જરા એમનામાં એવું કઈ સ્પેશિયાલિટી ન હોય પણ જેનો સિક્કો ચાલે તો એનું ચાલે. આપણે પણ જોઈએ ને, આપણી આજુબાજુ એવું જોવા મળે છે, આપણને જોવા મળે છે કે નહીં? અને ધેન દેર આર વેરી સ્માર્ટ પીપલ અને ખૂબ એફર્ટ પણ કરે છે, પણ જો એનું ન ચાલે તો નથી ચાલતું. કહેવાનો મતલબ શું છે? જેનો પુણ્યનો ઉદય છે એને આવી બહારમાં સિચ્યુએશન જોવામાં આવે છે. પણ ધેન દેર આર થ્રી થિંગ્સ. એક કે જૂના પુણ્યનો ઉદય છે. પહેલા કોઈએ સારા ભાવ કર્યા હોય, કોઈ દયા દાન ધર્મ આદિ કર્યા હોય, અથવા તો એણે વ્રત ઉપવાસ આદિ કોઈ પુણ્યના કાર્ય કર્યા હોય, અથવા ભગવાનની દેવ પૂજા ગુરુ શ્રદ્ધા આદિ કંઈક કર્યું હોય, અને એને પુણ્ય કર્મ બંધાયા હોય. શુભ ભાવ કરવાથી પુણ્ય કર્મ બંધાય. હવે સમજો, આવું પહેલા બંધાયેલું હોય અને એનો આ સમય ઉદય આવવાનો. ઉદય એટલે કે નાઉ ઇટ ઇઝ ટાઈમ ફોર ઇટ ટુ ગીવ ફ્રૂટ. એક તો એ રહ્યું કે જૂના કર્મના ઉદય. બીજું છે કે વર્તમાન જીવના પરિણામ કેવા છે. આ જૂના કર્મના ઉદય છે એ તો કર્મની વાત છે, એ જીવની વાત નથી, એ પુદ્ગલની એન્ટિટી છે. ખ્યાલ આવે ને? વર્તમાન જીવના પરિણામ કેવા છે. એવું પણ તો હોઈ શકે ને કે કોઈને જૂના પુણ્યનો ઉદય હોય અને વર્તમાનમાં પણ બહુ પરોપકારી હોય, સારો વ્યક્તિ હોય, અને બધાને દાન પૂજા આદિ એમાં એ માનતો હોય, એટલે રિયલી એન્જોય ડુઈંગ ધોઝ થિંગ્સ. એવું પણ હોય ને તો એના વર્તમાન પરિણામ પણ સારા છે. પણ એવું પણ તો હોય ને કે વર્તમાનમાં બધા ખોટા કામ કરતા હોય અને બહુ આમ લોભ હોય કે એવું બધું જ, ગ્રીડ હોય કે ભાઈ હું બધું જીતી લઉં, બધું કોન્કર કરી લઉં, એના માટે પાપના કાર્ય પણ કરે તો વર્તમાનના પાપના પરિણામ છે. બરાબર? આ સેકન્ડ થયું જીવના પાપના કે પુણ્યના પરિણામ. અને થર્ડ કે હમણાં નવા કર્મ કયા બંધાય છે. કરી જૂના કર્મ જે પહેલાના ભાવથી બંધાયા હતા, વર્તમાનમાં જીવના થતા ભાવ, અને વર્તમાનમાં જે નવા કર્મ બંધાઈ રહ્યા છે એ. બરાબર? હવે જે જૂના કર્મ બંધાયા હતા ને એનું સંબંધ તો જીવના પહેલાના ભાવ સાથે હતો, અને જે વર્તમાનમાં નવા ભાવ થઈ રહ્યા છે એ તો વર્તમાનમાં થાય છે ને, અને જે નવા કર્મ બાંધશે એનું કનેક્શન હમણાંના ભાવ સાથે છે, પેલા જૂના ભાવ સાથે નથી. સમજો, ચાલો સપોઝ તમે અહીંયા કોઈ બિઝનેસ મીટિંગ માટે અથવા પ્લેઝર માટે ખૂબ પૈસા ખર્ચીને, સમજો તમે 50,000 રૂપીઝની એરની ફ્લાઇટ ટિકિટ લીધી, અને તમે કોઈ સમજો ક્યાંક ગયા, મોરેશિયસ ગયા, ગમે તે ગયા, બરાબર, ત્યાં તમે 5-star હોટલનો રૂમ પણ લીધો, ખૂબ પૈસા ખર્ચીને લીધો, બરાબર, ફ્લાઇટ ટિકિટ લીધી, હોટેલનો રૂમ પણ લીધો, અને હવે ત્યાં જઈને બસ રૂમમાં ક્વોરન્ટાઈન જ થઈ જાવ, ક્યાંય જાઓ જ નહીં. તો ફરવા ગયા છો અને ફરવા જ ન જાઓ તો શું થાય? આપણે શું કહીએ કે જો તમારો આટલો ખર્ચો કર્યો બધો વેસ્ટ થઈ ગયો. વેસ્ટ થઈ ગયો કે તમે આટલા ખર્ચા કર્યા બધું વેસ્ટ થઈ ગયું. સિમિલરલી આપણે પહેલાનું પુણ્ય ખૂબ ખર્ચીને અત્યારના મનુષ્ય ભાવ મળ્યો, આપણને જૈન ધર્મ આદિ મળ્યો, એ તો મળ્યો છે ને, કેમ કે વી આર બાય ચાન્સ ઓર બાય લક વી આર બોર્ન ઇન આ રિલિજન. બરાબર? આપણે આમાં જન્મ થયો, આમ તો કઈ બાય ચાન્સ થતું નથી, પણ આ તો એક્સપ્લેન કરવા માટે કે પૂર્વના પુણ્યથી એ ખર્ચીને આપણને અત્યારના બધું મળ્યું. જેવી રીતના સમજો આપણે ગાડી કરી દઈએ સરસ મજાની, હવે જૂના પૈસા આપણી પાસે જે હતા એ ખર્ચીને આપણે ગાડી લીધી ને, કોઈ આપણને ગિફ્ટ તો આપી નથી, આપણે ખર્ચીને ગાડી લીધી. પણ હવે હમણાં આપણે એને કેવી રીતના વાપરીએ છીએ એ તો હમણાં આપણી ડ્રાઇવિંગ સ્કિલ્સ ઉપર છે ને. હવે સમજો નવી ગાડી લીધી, નળ જઈને ફૂંકી લઈએ તો એ જૂના આપણો જે ખર્ચો કરીને આવ્યો ઇટ ગોટ વેસ્ટેડ, એમ એમ કહેવાય ને. સિમિલરલી જૂના પુણ્ય જે આપણે ખર્ચીને હમણાંના સંયોગ મળ્યા હતા, હવે આપણે જે વાત ચાલતી હતી કે સમબડી કેન બી વેરી બેડ પર્સન પણ સ્ટીલ સી અ લોટ ઓફ એફ્લુઅન્સ કે ભાઈ એની પાસે બહુ પૈસા છે, ઘણું બધું છે. કેમ કે જૂના પુણ્ય ખર્ચાઈને એ એફ્લુઅન્સ આવ્યું છે, પણ વર્તમાનમાં તો પાપ કરે છે તો એને નવા કર્મ કેવા બંધાશે? કેવા બંધાશે? પાપના કર્મ બંધાશે. જૂના પુણ્યના હતા, નવા પાપના બંધાશે. હવે સપોઝ કોઈ બીજું હોય કે જૂના પુણ્ય એના ઉદયમાં પણ આવતા હોય ને, વર્તમાનમાં પણ એના ભાવ બહુ સારા હોય, બધાને પરોપકાર કરવાના હોય, કોઈને ગરીબ ન રહે આદિ, તો એને નવા કેવા બંધાશે? નવા પણ પુણ્યના બંધાશે. આને જ શું કહેવાય કે પુણ્યનો ઉદય છે ને, અને નવા સમજો પુણ્યના ભાવ છે, તો પુણ્યાનું બંધી અનુબંધી એટલે હવે નવા કયા બંધાય છે? પુણ્યાનું બંધી જૂના પુણ્યનો ઉદય છે, બરાબર? એટલે એમ કહેવાય પુણ્યાનું બંધી પુણ્યનો ઉદય. અને બીજાને કેવા છે? પાપાનું બંધી પુણ્યનો ઉદય. ખ્યાલ આવે છે ને કે નવા પાપ કરે છે પણ ઉદય કોનો છે? પુણ્ય, બરાબર? આ તો બે થયા. હવે એનું ઓપોઝિટ વિચાર કરો કે હમણાં તો પુણ્યના ભાવ કરે છે પણ જૂના પાપનો ઉદય છે, એવું પણ હોઈ શકે ને કોઈને? તો એને શું કહેવાય? પુણ્યાનું બંધી પાપનો ઉદય છે, અને સિમિલરલી પાપાનું બંધી પાપનો ઉદય. બરાબર, ચાર વસ્તુ આપણે જોઈ ને, બે બેના કોમ્યુટેશન કોમ્બિનેશન કરી લેવાનું સાથે. તો જૂનો ઉદય પાપનો હોય તો પાપનો ઉદય ગણાય, અને નવા પરિણામ કેવા છે તેનો અનુબંધી કહેવાય. ખ્યાલ આવે છે ને? તો જો આપણે તો આપણી આજુબાજુ આપણે જુઓ અને તમારા માઇન્ડમાં ઇમેજિન કરજો, જે પણ તમારા સર્કલના લોકો હોય અથવા તમારા જે લોકોએ તમને ઇન્ફ્લુઅન્સ કર્યું હોય સમહાઉ, એ કઈ કેટેગરીમાં ફોલ થાય છે તમે વિચાર કરજો તમારા માઇન્ડમાં. આપણે એવા પણ લોકો જોઈએ છે ને કે વર્તમાનમાં દે આર વેરી ઇન્ટેલિજન્ટ, દે આર ડુઈંગ ગુડ થિંગ્સ, પણ દે આર અનસક્સેસફુલ, અને એમને કાંઈ જ એવો નથી પૈસા દેખાતા, નથી એવું કોઈ પુણ્ય દેખાતો, શરીરમાં રોગ પણ ઘણા હોય, બોડી ડઝન્ટ સપોર્ટ. ખ્યાલ આવે છે ને? એવું પણ જોવા મળે છે કે જૂના પાપનો ઉદય છે પણ તોય વર્તમાનમાં પરિણામ સારા છે. હવે આજે આપણે ગાથા ઉપર, આ ગાથામાં શું વાત કરે છે કે સમજો કોઈ પુણ્યવાન જીવ છે. પુણ્યવાન એટલે શું? પુણ્યવાન એટલે જો પુણ્યવાન જીવ કો અતિશય તીવ્ર ઉપદ્રવ નહીં પીડિત કરતા, એને અતિશય તીવ્ર ઉપદ્રવ છે. આ તીવ્ર ઉપદ્રવ છે એ પહેલાનું છે કે હમણાંનું છે? એ પહેલાનું છે. એને પહેલાના તીવ્ર ઉપદ્રવનો એટલે પહેલાના પાપનો ઉદય છે. ઉપદ્રવ એટલે સંભળી એમ કઈ એમને હેરાન કરે છે કે એમને કઈ વાગી ગયું છે કે ગમે છે. અને પુણ્યવાન જીવ છે એટલે વર્તમાનમાં કેવા પરિણામ છે? વર્તમાનમાં શુભ ભાવ કરે છે, પુણ્યવાન જીવ છે. ખ્યાલ આવે? એટલે પુણ્યાનું બંધી પાપનો ઉદય છે. ખ્યાલ આવે? એવી સિચ્યુએશન એમણે બતાવી છે. હવે જો પુણ્યવાન જીવ કો અતિશય તીવ્ર ઉપદ્રવ નહીં પીડિત કરતા, જો અર્થ વાંચે, હે ભવ્ય તું પુણ્ય કરો. તું પુણ્ય કરો એટલે કે વર્તમાનમાં આપણે જે પણ સિચ્યુએશનમાં હોય વર્તમાનમાં જીવે સારા પરિણામ કરવા જોઈએ. ખ્યાલ આવે છે? કેમ કે કઈ સિચ્યુએશનમાં છે દેટ ડિપેન્ડ કે આપણા પહેલા કેવા પરિણામ હતા. હવે સંભળી ઇઝ રિચ, સંભળી ઇઝ નોટ સો રિચ. આપણે જેવી રીતના આપણે બધા અમુક ફેમિલી સ્ટ્રક્ચરમાં કે અમુક સોસાયટીમાં ક્યાંક ને ક્યાંક બોન્ડ થયા, તો સંભળી ઇઝ રિચ, સંભળી ઇઝ નોટ રિચ. સંભળી ઇઝ બ્યુટિફુલ, સંભળી ઇઝ નોટ. કોઈકનો વોઇસ સારો છે, કોઈકનો સારો નથી. કોઈકને ગાડીનું સુખ છે તો કોઈકને નથી. કોઈકને સારા ઘરનું સુખ છે, કોઈકને નથી. તો આ તો બધા પહેલાના ઉદયો છે. હવે સમજો કે તમે જે પણ સિચ્યુએશનમાં હો, તમે સારી સિચ્યુએશનમાં છો, ખરાબ સિચ્યુએશનમાં છો, ઓર ઓલ ધ વેરિએશન અબાઉટ જે આઈ જસ્ટ સેડ, વર્તમાનમાં કેવા પરિણામ હોવા જોઈએ? પુણ્ય ભાવ કરો. ચાલો, ગમે તે સિચ્યુએશનમાં જીવ કેમ ન હોય, એણે વર્તમાનના પરિણામ તો સારા જ કરવા જોઈએ. સારા પરિણામ કોને કહેવાય? બોલો, સારા પરિણામ કોને કહેવાય? એ તો છે જ, એ તો છે જ. જો પાંચ પાપ ના પરિણામ ન કરવા જોઈએ. કોઈ પણ જીવ નું ગુરુ થાય, ખાલી હિંસા એટલે મારી નાખવું એટલું નહીં, પણ એના પરિણામ પણ આપણે કારણે ખરાબ ન થાય એ જાતનો આપણે વિચાર કરવો જોઈએ. સપોઝ આપણા ઘરે કોઈ મેડ આદિ કામ કરતા હોય, અથવા આપણી ઓફિસમાં કોઈ વર્કર આદિ હોય, તો આપણે એને પણ રિસ્પેક્ટથી ટ્રીટ કરીએ. એને શું નીડ છે, એને શું પ્રોબ્લેમ છે, આપણે એ સમજવાની ટ્રાય કરીએ. ઇફ ઇટ ઇઝ ઇન અવર કંટ્રોલ, વી કેન હેલ્પ ધેમ, ધેન વી શુડ હેલ્પ ધેમ. સોસાયટીમાં કોઈ ગરીબ હોય, કોઈકને હવે આપણે આવી રીતના મંદિરનું સર્કલ છે, અથવા આપણા બીજા ફેમિલી સર્કલ છે, કોઈ ફ્રેન્ડ્સ છે, કોઈ ગરીબ હોય, કોઈને કંઈક નીડ હોય, આપણી કેપેબિલિટી હોય, કરી શકતા હોય, હેલ્પ કરવી જોઈએ. ખ્યાલ આવે? આપણા પરિણામ સારા રાખવા જોઈએ. બધા એજ્યુકેટેડ કેવી રીતના થાય, બધાને કેવી રીતના બધું સારું જ્ઞાન મળે, સોસાયટીમાં બધાનું ભલું કેવી રીતના થાય, એ જાતના આપણા વિચાર હોવા જોઈએ. ખ્યાલ આવે? આ તો ધર્મની વાત નથી કરતા, અત્યારના તો બધું લૌકિકમાં સદાચાર, એક મોરાલિટી તો આપણી આવી હોવી જોઈએ. ગઈકાલે શ્રીમદજીના મૂવીમાં કીધું ને કે જૈનની મોરાલિટી કેવી હોવી જોઈએ. હાઈકોર્ટનો જે જજ હોય, એની એ જજની મોરાલિટી કેટલી હોય એટલી હોવી જોઈએ. અને એમાં પણ કોઈ ડાઉટ કરે કે ભાઈ કોઈ જૈન ઉપર કોઈ એલિગેશન લગાવે, તો સામેવાળોએ સાંભળે બી નહીં કે ના ના, આ તો જૈન છે, આ આવું હોય જ ન શકે. એટલી એની અંદરથી મોરાલિટી હોવી જોઈએ. કોઈ બિઝનેસ હોય, આપણે બિઝનેસ કરતા હોય, તો ચીટ કરીને સામેવાળાથી કેમ હું વધારે લઈ લઉં એવા ભાવ આપણા ન હોવા જોઈએ. ખ્યાલ આવે? આવું તો આપણું લૌકિકમાં આચરણ હોવું જોઈએ. બધા ઘણા બધા આપણને પૂછે ને, ભાઈ આપણે જનરલી તો તત્વની વાત કરતા હોય, આત્માની વાત કરતા હોય, તો આપણે ગરીબોને દાન આપવું કે નહીં? કોઈ કોઈ હવે રસ્તામાં આપણને ગાડી ચલાવતા હોય, સિગ્નલ પર મળે ને, તો ઘણા લોકો ના પાડી દે, નહીં નહીં, અને ઘણા લોકો આપી પણ દે. આપણે શું કરવું? આપવું કે નહીં આપવું? સી, ધેર ઇઝ નો રાઈટ ઓર રોંગ. બેઝિકલી એ પર્સનને જો રિયલ નીડ છે અને તમારી પાસે કંઈક છે જે એને ફાયદાકારક છે, એને યુઝફુલ છે, તો આપવું જ જોઈએ. પણ પછી એનો મિસયુઝ ન કરે એ પણ જોવાની જવાબદારી આપણી છે. ચાલે ને? તો હવે સપોઝ મેં 100 રૂપિયા કાઢીને આપી દીધા, આપણને કાંઈ 100 રૂપિયાથી કાંઈ નુકસાન થવાનું નથી. જનરલી આપણે કંઈ બહુ ગરીબ નહીં થઈ જાય 100 રૂપિયાથી. અને જો એ રિયલ નીડ હશે તો એનો તો આખા દિવસ જમવાનું થઈ જાય 100 રૂપિયાનું, એક જ વન શોટ. ચાલે ને? એને આખી બધી વાર માંગવું ન પડે. પણ જે રિયલ લીલી છે કે નહીં, તમે એના કરતા પૈસા કરતા એ ખાવાની વસ્તુ આપો કે ખાઈ શકે, અને એ પણ પેકેટ ખોલીને આપો એટલે બિઝનેસ ન કરી શકે, અને એવી રીતના એને મિસયુઝ ન કરી શકે. એ નહીં ખાય તો કોઈ બીજાને ખાવા માટે જ આપશે ને, એ બિચારો દાન કરશે આગળ. ખ્યાલ આવે? તો આવી રીતના કોઈની હેલ્પ કરવી જોઈએ. બરાબર? આ તો બધી આપણે સામાજિક વાતો થઈ. એના સિવાય જીવે સદાચારના પરિણામ હોવા જોઈએ. પોતાના આપણી લાઈફમાં ઓલવેઝ ક્ષમતાના ભાવ હોવા જોઈએ. એક જણને જીવવા માટે કેટલું જોઈએ, એક જણને સુવા માટે કેટલો બેડ જોઈએ. બહુ બહુ તો તમારે 6x3 નો 1% એટલી જ જગ્યા જોઈએ ને. હવે સપોઝ તમારી પાસે 2 BHK 3 BHK નું ઘર છે, અને ગણીને 3-4 લોકો છે રહેવા વાળા. હવે તમે એનાથી વધારે 5-6 બેડરૂમ નું ઘર કરશો તો શું થશે? બાકીના રૂમ તો બંધ જ રહેવાના છે. અમે હમણાં અમને છે ને બહુ એક દિવસ વાતો કરતા કરતા બહુ સરસ વિચાર આવ્યો. હા, અમને સાંભળજો. હવે મેં ઘર લીધું, બરાબર, મેં બધું રજીસ્ટ્રેશન આદિ કરાવ્યું, એટલે હવે કોનું કહેવાયું? એ મારું ઘર કહેવાયું. બરાબર? મારું ઘર કહેવાયું એટલે શું? કે મારી માન્યતામાં ઘૂસી ગયું કે આ મારું છે. બાકી મારી પહેલા પણ એ ઘર કોઈ તો વાપરતું હતું કે નહીં? અચ્છા, મારું છે ત્યારે પણ એટલે મેડ ને લોકો તો આવીને રહે છે કે નહીં ઘરે? હવે મારું છે પણ સપોઝ આપણે ન હોય ને, આપણે રેન્ટ ઉપર રાખીએ, તો એ લોકો પણ આવીને રહે કે નહીં? એટલે ખરેખર તો છે ને ધર્મશાળા છે. એ ધર્મશાળાને આપણે પોતાનું માનીને રાખ્યું છે, પણ બાકી રહે છે તો બધાને અત્યારના પણ. હવે ઘણાનું તો એવું હોય ને કે ઘરમાં ફેમિલી મેમ્બર કરતા મેળ વધારે હોય. આપણે ફેમિલી મેમ્બર 3 અને મેળ 5, તો ઘર કોનું કહેવાય? આપણું કહેવાય કે એ લોકો વાપરે છે. ખ્યાલ આવે છે ને? હવે સપોઝ આપણા ઘરમાં 4 બેડરૂમનું ઘર છે અને લોકો છે 3 જ રહેવાવાળા, તો એક હસબન્ડ વાઈફ એક રૂમમાં રહે અને બીજો એક જણો એ બીજી રૂમમાં રહે, પછી બીજા 2 રૂમ, તો એક તો ગેસ્ટ રૂમ તરીકે હોય અને એક પછી આપણે કંઈક જીનવાણી રૂમ બનાવીએ કે સ્ટોર રૂમ બનાવીએ કે જે બનાવતા હોય. પણ ખરેખર તો એની અંદર પૂતગલ રહે છે ને, પૂતગલની જ વસ્તુ છે અને પૂતગલ જ અંદર રહે છે, તો ઘર કોનું કહેવાય? ખ્યાલ આવે છે કે નહીં? આ વાત તો જરૂર આપણે દિવાળ ડાયગ્રેસ કરી દીધું. કહેવાનો મતલબ શું હતો કે સોશિયલ વર્કમાં પણ જીવે સારા પરિણામ રાખવા જોઈએ, પણ ધર્મમાં પણ જીવે સારા પરિણામ રાખવા જોઈએ. એક સંયમિત જીવન હોવું જોઈએ, કેમ કે કેટલી જરૂરત છે આપણી. તમે જેટલું વધારે મેળવવાની ઈચ્છા કરો ને એનાથી ઈચ્છા વધતી જ જાય અને નેવર સ્ટોપ. હવે આજે મારી પાસે 4 બેડરૂમનું છે એટલે એક આખો ફ્લોર છે, હવે 2 ડુપ્લેક્સ કેમ નથી? દેન દેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. ખ્યાલ આવે છે? તો સંયમિત જીવન હોવું જોઈએ. બીજા આપણા પરિણામોમાં અહિંસા હોવી જોઈએ, કે મારે કારણે કોઈ બીજા જીવનું કાંઈ બુરું ન થાય એવા આપણા શુભભાવ હોવા જોઈએ. કે બીજા જીવ કેન બી સ્મોલ, કીડી મકોડા આદિ, ઇટ કેન બી બેક્ટેરિયા ઇન વોટર, એટલે તો આપણે પાણીને ફિલ્ટર કરીને વાપરીએ, કે મારે કારણે એની પણ હિંસા ન થવી જોઈએ. આપણે જૈન ધર્મનો થોટ પ્રોસેસ ઇઝ એકચ્યુઅલી વેરી બ્રોડ ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. ચલો, એક સંયમિત જીવન હોવું જોઈએ, પછી બીજું ઉદારતા હોવી જોઈએ. કે આપણે સપોઝ ભગવાનના કોઈ તીર્થક્ષેત્ર આદિ જઈએ, આજે તમે જુઓ તો આપણા મંદિરો ઠેર ઠેર છે, બરાબર? પણ કોઈકની સિચ્યુએશન એવી હોય કે દે આર નોટ ગોઈંગ સો વેલ ફાઈનાન્શિયલી, હોઈ શકે ને? ભાઈ ત્યાં સમાજ નથી એ એરિયામાં, ત્યાં કોઈ રહેનારો નથી, કોઈ રેગ્યુલર દર્શન પૂજન કરવાવાળા નથી. હવે રેગ્યુલર દર્શન પૂજન કરવાવાળા નથી તો ત્યાં ડોનેશન દેવાવાળું પણ કોણ હશે? ડોનેશન દેવાવાળું ન હોય તો મંદિરમાં ઝાડુ સફાઈ કરવાવાળા કર્મચારીને કેવી રીતના પૈસા મળે? એટલે એ બધું ન થાય. ખ્યાલ આવે ને? જો આપણી વિચારસરણી એટલી બ્રોડ હોવી જોઈએ કે આપણા કોઈ પણ આવી રીતના તીર્થક્ષેત્ર હોય કે મંદિરો હોય, એમાં ક્યારે એવી સિચ્યુએશન ન આવે કે કોઈ એનું ધ્યાન રાખનાર પણ નથી. ખ્યાલ આવે ને? આપણે ત્યાં ડોનેશન આપવું જોઈએ કે આપણા પૈસાથી એ લોકો એ જાતનો યુઝ કરે કે આપણા મંદિરો મેન્ટેન રહે. ખ્યાલ આવે છે કે આવા કાર્ય કરવા જોઈએ. 5 પાપની સામે કહે છે હિંસા ન કરવી જોઈએ, પછી જૂઠું ન બોલવું જોઈએ, મોરાલિટીની આપણે વાત કરી રહી, ચોરી ન કરવી જોઈએ, પછી બ્રહ્મચર્યથી રહેવું જોઈએ. બ્રહ્મચર્ય એટલે નોર્મલી આપણું સદાચાર છે, કે ભાઈ પોતાનું ફેમિલી, પોતાના વાઇફ કે જે હોય એ પ્રમાણે રહેવું જોઈએ અને અતિશય પરિગ્રહ ન હોવું જોઈએ. આજે મોટા મોટા લોકો છે જે જૈન ધર્મી નથી, બિલ ગેટ્સ આદિ છે અથવા બર્કશાયર ને એ લોકો છે, દે આર ઓલ્સો ડોનેટિંગ અ લાર્જ પોર્શન ઓફ ધેર ફંડ કે ભાઈ કંઈક લોકોનું ભલું થાય. તો આપણે તો વધારે સમજીએ છીએ ને આમાં, તો આપણે તો કરી જ શકીએ ને કે? તો આવું તો જીવન આપણું હોવું જોઈએ, બરાબર? હવે જો આપણે આમાં જોઈએ કે કોઈને પારખનો ઉદય હોય તો એને કેવી રીતના બિહેવ કરવું જોઈએ, જો હવે થોડો અર્થ વાંચીએ. હે ભવ્ય, તું પુણ્ય કરો. આ પુણ્ય કરોનું આપણે આટલું ઇલાબરેટ કરીએ, બરાબર? પહેલાં જો, ક્યોંકી પુણ્ય કરને વાલે કો જિસકે સમાન દૂસરા કોઈ ન હો એસા ઉપસર્ગ ભી પીડિત નહીં કરતા. આજે ટેલ યુ અ સ્ટોરી ટુ એક્સપ્લેન ધીસ. ધન્યકુમાર ચરિત્ર સાંભળ્યું છે? ઘણા લોકોએ વાંચ્યું હશે કદાચ. ખ્યાલ છે? તમે વાંચ્યું હશે ને? એક ધન્યકુમાર કરીને આપણા પુરાણોમાં બહુ ફેમસ સ્ટોરી છે, તમે બોધિ સમાધિ નિદાન બુક છે ને એમાં તમને મળશે. એક ધન્યકુમાર કરીને એક છોકરો હતો નાનો. હવે એના ફેમિલીમાં એના મમ્મી પપ્પા અને એના મોટા 6 કે 7 ભાઈ, બધા બે 6 હતા 4 એના મોટા ભાઈઓ હતા ઘણા બધા, અને આ સૌથી નાનો છોકરો. હવે એના એવા કંઈક પુણ્યનો ઉદય હશે કે એ છોકરાનો છોકરો દેખાવમાં પણ બહુ રૂપાળો હતો પહેલેથી નાનપણથી. એના મમ્મી પપ્પાને પણ એકદમ ભાવ્યું, એટલે ઓલા મોટા ભાઈઓને હંમેશા ઈર્ષા થાય કે આ આની આના પ્રત્યે જ કેમ અમને આટલો પ્રેમ છે, અમને કાંઈ નહીં અને આને જ કેમ. હવે એના ફાધર વોઝ નોટ વેરી રિચ, પણ જે એક સામાન્ય એમની પાસે હોય ખેતર હોય તો એ ખેતરના પણ એમને આટલા ટુકડા કરી દે, અને એક ટુકડો આ નાના ભાઈને આપ્યો અને બાકીના બધા મોટા ભાઈઓને આપ્યા. હવે મોટા ભાઈઓને શું થાય, હા જો મમ્મી પપ્પાને આના પર જ પ્રેમ છે ને, આપણે આનું કંઈક કરીને હળપી લેવું. તો એમાં જમીનમાં પણ એમને શું કહ્યું કે જે સૌથી એકદમ ફાલતુ જમીન હતી જ્યાં કાંઈ ઉગે નહીં ને એવું, એ ટુકડો એને આપી દે, એટલે શું કર બાકીના જે મોર પ્રોડક્ટિવ લેન્ડ એ અમે રહે. હવે એનો પુણ્યનો ઉદય એટલો જોરદાર કે ઈ લેન્ડમાં પણ એને ખોદવાનું ચાલુ કર્યું તો અંદરથી આખો ઘડો નીકળો, એટલે ઝવેરાતનો અને બધું ખજાનો નીકળ્યો અંદરથી. પછી એ તો નીકળ્યું, પછી એને કહ્યું કે ભાઈ આમાં તો કંઈક ખેતી થાય એવું નથી, તો હું કંઈક બિઝનેસ કરવા જાઉં. તો એ બિઝનેસ કરવા ગયો. હવે મોટા ભાઈઓ બધા એક્સપિરિયન્સ હતા, એમને આવડે બિઝનેસ કરતા. પપ્પાએ કીધું કે ભાઈ મોટા ભાઈઓ તમે આને શીખવાડજો કેવી રીતના કરે, આ તો પહેલી વાર ગયો એને કાંઈ આઈડિયા નહીં. પણ એને પૈસા આપ્યા અમુક કે જે અમુક માલ તું ખરી છે અને પછી એને ઊંચા ભાવમાં વેચી દે, તો જે પ્રોફિટ થાય દેટ ઇઝ યોર પ્રોફિટ, બરાબર. એમ કરીને એને પૈસાનું શું કર્યું, એને પૈસાનો એક ખાટલો લીધો, 4 પાઈ હોય ને જૂના જમાનામાં લાકડાનું હોય ને, 4 પાઈ અને ખાટલો. હવે આખા દિવસમાં એને બીજું કાંઈ સમજાયું નહીં, તો એને પૈસાથી ખાટલો એને ઘરે આવી ગયો. એટલે બધા એના પર પૂછે છે કે આ શું કર્યું છે, કે ભાઈ તને પૈસા આપ્યા હતા, યુ શુડ હેવ બોટ સમથિંગ, કે કંઈક તું અનાજ લે અને અનાજ વેચ કે બીજું કંઈક સમથિંગ મોર પ્રોડક્ટિવ, તું ખાટલાનું શું કરે એમ. તો હવે એ ઘરે લઈને આવ્યો એ ખાટલો, પણ એ પણ રાતના આ બધા મોટા ભાઈઓએ તોડી નાખ્યો એમ, કે ભાઈ આની આ વસ્તુ પણ હું વેચાવા નહીં દઉં એમ કરીને એને એ પણ તોડી નાખ્યો. ખાટલો તોડ્યો તો એના પાયામાંથી પણ હીરા નીકળી ગયા, કે કોઈ દાટીને રાખ્યા હતા. એવી રીતના પછી આ લોકો કહ્યું કે ભાઈ આને તો આપણે કાંઈ પણ કરીએ આનું બધું સારું જ થાય છે, એમ કરીને એ બધા ભાઈઓએ નાના ભાઈને મારી નાખવાનો પ્લાન કર્યો અને એને લઈ ગયા મારવા માટે એક જગ્યાએ. અને પછી આખી સ્ટોરી બહુ લાંબી છે કે એને મારવા ગયા એ મર્યો નહીં, પછી ત્યાંથી એકલો બીજા ગામે ગયો હતો કે ભાઈ મારા ભાઈઓને નથી ગમતું તો હું વયો જાઉં છું. ત્યાંથી બીજા ગામમાં એને કોઈની મદદ કરી, ત્યાંથી એ મદદ કરી તો એ રાજાની પાસે પહોંચ્યો, રાજાને પછી એને કંઈક હેલ્પ કરી, એમ કરીને રાજા એની છોકરીને લગ્ન કરાવી દીધો, તો પોતે રાજકુમાર થઈ ગયો. રાજકુમાર પછી પછી રાજા થઈ ગયો. રાજા થઈને પછી એને પોતાના મમ્મી પપ્પાને ત્યાં બોલાવવાને પછી બધું કર્યું. કહેવાનો મતલબ શું છે કે કોઈના પુણ્યનો ઉદય હોય તો તમે ગમે તે એને કરો ને, એને બધું સારું સારું થાય. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો અહીંયા આપણે સેન્ટેન્સ ફરીથી વાંચીએ, 7 હતા ને 7 ભાઈઓ અને એ 8 હતા, એવી રીતના હતા. જો તુમ પુણ્ય કરો ક્યોંકિ પુણ્ય કરને વાલે કો જિસકે સમાન દૂસરા કોઈ ન હો એસે ઉપસર્ગ ભી પીડિત નહીં કર સકતે. આ ધન્યકુમાર જે એનું ચરિત્ર તમે વાંચો ને, એકદમ ઉદાર મનનો હતો. એને એમ થાય કે અરે મારા જ ભાઈઓ છે ને, વાંધો નહીં, એને મળ્યો ને ગૌરવ ભાઈ તમે રાખો છે, મારા ભાઈઓ મને મારવાની કોશિશ કરી, કાંઈ વાંધો નહીં, મારા જ ભાઈ છે ને હશે એમ કહે, મારે કારણે એમને દુઃખ થાય છે ને, ચાલ હું જ વયો જાઉં. એમના એટલા કોમળ પરિણામ હતા. કહેવાનો મતલબ શું છે, આપણા પરિણામ આવા હોવા જોઈએ કે આપણે કારણે કોઈને દુઃખ ન થાય, અને આપણી સિચ્યુએશન એવી હોય કે હવે જૂના કર્મના એવા ઉદય હોય કે ઉપસર્ગ બી થાય, પણ એ ઉપસર્ગમાં પણ જો જેના પરિણામ સારા હોય ને, તો એને પોતાને કઈ દુઃખ થતું જ નથી. ખ્યાલ આવે ને? જો જિસ પ્રકાર જગત કો આતાપ દેને વાલા સૂર્ય કમલો કો વિકાસ રૂપ લક્ષ્મી પ્રદાન કરતા હૈ, આખા જગત ને તડકો આપનાર સૂર્ય, એને કારણે કમલ પણ તો ખીલે છે ને. એવી રીતના કોઈનો ઉપસર્ગ નો ટાઈમ હોય, ઉપસર્ગ એટલે શું? હવે મુનિરાજે એમના પર ઉપસર્ગ કહેવાય. ખરેખર આપણા ઉપર કોઈ કઈ કરે તો ઉપસર્ગ બી ન કહેવાય, એ તો આપણો જ ઉદય કહેવાય. ખ્યાલ આવે છે ને? મુનિરાજ જેવા કોઈ તપસ્વી જીવો હોય અને એના ઉપર જૂના કર્મ નો એવો કઈ ઉદય આવે અને કોઈ ઘેરા નદી કરે તો એને ઉપસર્ગ કહેવાય. કેટલા બધા ઉપસર્ગ સાંભળ્યા છે ને? પાર્શ્વનાથ ભગવાન નો કમટ નો જીવ આવીને ઉપસર્ગ કરે છે, પછી દેશભૂષણ કુલભૂષણ મુનિરાજ પર, પેલા જૂના પહેલાના ભવ નો એ આવી રીતના યક્ષ દેવ થઈ ગયો છે એ આવીને ઉપસર્ગ કરે છે, પછી રામચંદ્રજી દૂર કરે છે. આવી ઘણી બધી સ્ટોરી આપણને સાંભળવા મળે ને, પણ આપણે આપણી લાઈફમાં એને કેવી રીતના કોરિલેટ કરવું? કે જો ગમે તેવી સિચ્યુએશન હોય અને આપણને ગમે તેટલા અનસક્સેસફુલ કે એવું કંઈક મળતું હોય તો પણ આપણે આપણા પરિણામ સારા રાખવા જોઈએ અને પુણ્ય કરવું જોઈએ. આપણે પહેલા આઈ થિંક પ્રશ્નોત્તર માળામાં વાત થઈ હતી. જો સાંભળ્યું, સપોઝ કોઈ ગરીબ વ્યક્તિ હોય, એની પાસે કાંઈ જ નથી. સમજો અહીંથી આમ તમે સ્ટેશને જાઓ તો સ્ટેશને પેલા રસ્તે આમ ઝૂંપડીઓ બાંધીને રહેતા હોય ને, એ બિચારા પાસે શું હશે? એની પાસે એક નાનકડું ઓલું ઝાડના લાકડા પડે ને, એ લાકડાને બાળીને એમાંથી જમવાનું બનાવતા હોય. એની પાસે ગેસ પણ નથી. એની પાસે બે ચાર વાસણ હશે, એક તપેલું હોય, પછી એક ઓલી તવી જેવું હોય જેમાં રોટલી બનાવે, આમાં જે બનાવતા હોય. એ લોકો ત્યાં જ જમે, ત્યાં જ સૂવે, જે કામ કરતા હશે. કહેવાનો મતલબ શું છે? એમની પાસે સંયોગો કેટલા? કાંઈ નહીં. સપોઝ તમારી આવી પરિસ્થિતિ હોય અને તમે કોઈને કાંઈ આપવા માટે સક્ષમ નથી, મંદિરમાં એક રૂપિયો ડોનેશન કરવા માટે પણ આપણી તાકાત નથી, સમજો એવી પરિસ્થિતિ આપણી આવી જાય, તો હવે પુણ્ય કેવી રીતના કરવાનું? આપણે એમ કહીએ ને કે ગરીબોને દાન આપવું જોઈએ, તો મારી સ્થિતિ જ નથી, મારી પાસે પૈસા જ નથી, મારા પોતાના ખાવાના ઠેકાણા નથી, તો હું કેવી રીતના ગરીબોને દાન આપું? હવે પુણ્ય કેવી રીતના કરવા? હા, જો કઈ વસ્તુ આપવાથી કે લેવાથી પુણ્ય થાય છે એવું ન માનવું, કઈ વસ્તુ આપવાથી કે લેવાથી પુણ્ય થાય છે એવું ન માનવું, જીવના ભાવથી પુણ્ય થાય છે. જો આપણા ભાવ ત્યારે પણ એવા હોય ને કે ભાઈ જો જેવી મારી પરિસ્થિતિ આવી છે ને આવી તો કોઈની ન થાય, બધાને સારું થવું જોઈએ, મારા દુશ્મનને પણ આવું ન મળે, બધાને ખાવાનું મળી રહે. હવે આપણે કોઈને ખાવાનું આપવા જતા નથી, પણ એવા ભાવ તો કરીએ છીએ ને કે જો મારી પાસે હોત તો હું બધાને આપત, એવા ભાવથી જ પુણ્ય બને છે. ઇવેન્ચ્યુઅલી તો આપણે જીવ દ્રવ્ય છે ને, હવે જીવ દ્રવ્ય જો પૂજ્ય પર ડિપેન્ડન્ટ હોય પુણ્ય કરવા માટે, તો પછી તે દ્રવ્યની સ્વતંત્રતા કેવી રીતના કહેવાય? ક્ષય દ્રવ્ય સ્વતંત્ર છે ને, પોતપોતાનું કાર્ય કરે છે. અને પુણ્ય પાપે જીવની ફરિયાદ છે કે પૂજ્યની? જીવની છે ને. જીવના ભાવમાં પુણ્ય અને જીવના ભાવમાં પાપ થાય છે. હવે હું અહીંયા બેઠો હોઉં, મારી પાસે ઘણું છે, પણ અરે આ સામેવાળો છે ને એ બહુ હેરાન કરે, એનું બધું નાશ થઈ જાય તો સાહેબ, એની રેકડી તૂટી જાય. આ અહીંયા ક્રિકેટ રમે છે ને, આ લોકો બહુ હેરાન કરે. પેલો ઓલો લીંબુ પાણીવાળો આવે છે ને, એવું કઈક રોજ એ કઈ વગાડતો હોય ને આપણને હેરાન કરે. એનું વેચાય નહીં ને તો સારું, અહીંયા બેઠા બેઠા બરોબર, ન મારે કઈ લેવા ન દેવા, ન એની પાસેથી હું કઈ લઉં છું કે ન હું એને કઈ આપું છું, તો એ અહીંયા બેઠા બેઠા પાપના પરિણામ કરીએ છીએ કે નહીં? ટીવી જોઈએ કે નહીં આપણે? હવે ટીવી જોતા જોતા ભાઈ ઓલા યોગી આદિત્યનાથ નું આમ થઈ જવું જોઈએ, આનું આમ થઈ જવું જોઈએ, આને આમ થઈ જાય, પેલા આમ થઈ જાય, આપણે એવું બોલીએ ને, વર્બલાઇઝ ના કરીએ, પણ અંદર પરિણામોમાં તો થાય છે કે નહીં? આટલા બધા પેલા કિસાનો મોરચો લઈને બેઠા છે અને આ પાછું પેન્ડેમિક નું પાછું એક સ્કેર આવ્યું નવું થર્ડ વેવ નું, હજુ આ બેવકૂફ લોકો, આને કારણે બધા બિચારા હેરાન થઈ ગયા. ન આપણને કિસાન સાથે કઈ લેવા દેવા નથી, ઓલું પેન્ડેમિક આવીને સીધું મને લાગી જતું, તો એ ભયને કારણે આપણે અહીંયા જ પેલા કિસાનોને બેટા બેટા ગાળો આપીએ છીએ કે નહીં? આને કહેવાય પાપના ભાવ. ખ્યાલ આવે છે ને? જીવ પોતાની જ પર્યાયમાં કોઈને કઈ બીજા લીધા વગર પણ પુણ્ય પાપના પરિણામ નિરંતર કરે છે. તો આપણે બીજી જગ્યાએ પણ જોઈએ ને આપણે કે ભાઈ તમારા થોટ પ્રોસેસ તમારે પોઝિટિવ રાખવા જોઈએ, સકારાત્મક વિચાર કરવો જોઈએ. ઓલવેઝ વી શુડ હેવ પોઝિટિવ એનર્જી વિધિન યુ. પોઝિટિવ એનર્જી ને બધું શું છે એ ખાલી બીજી ભાષામાં એમ જ કહેવાય છે કે પુણ્યના ભાવ કરો. ખ્યાલ આવે ને? સારા ભાવ રાખવા જોઈએ, પુણ્યના ભાવ કરવા જોઈએ. બાકી તો યોગી આદિત્યનાથનું એનું જે થવાનું હશે થશે, આપણને શું લાગે હોય ન આપણે કંઈક કરીને એને કંટ્રોલ કરી શકવાના છે કે ન આપણે કંઈ ખરાબ કરીને એને કંઈ નુકસાન કરી શકવાનું છે. આપણે અહીંયા તો આપણો જીવ બાળવો. ખ્યાલ આવે ને? અમુક તો આપણા લાઈફમાં એટલા નોન રિલેવન્ટ ટોપિક છે કે દેર ઇઝ નો વેલ્યુ ફોર ધોઝ ટોપિક્સ ઇન અવર એમ કે ને જ્ઞાનમાં કચરો કરીને બેઠા છે. એને તો કંઈ ડિલીટ કરી દેવા જોઈએ, એનું કઈ કામ જ નથી. ખ્યાલ આવે? હવે વર્લ્ડ કપમાં ઇન્ડિયા આ પહેલા ગ્રુપ મેચિસ ની ઉપર જ ન જઈ શક્યું, શું ફરક પડ્યો? એટલે કહેવાનો મતલબ એમ છે કે હવે આપણા વિચાર કરવાથી કઈ ગયું જાત અને વિચાર નહીં કરવાથી કઈ નહીં જાય એવું છે, એની યોગ્યતાથી કરે છે લોકો. તો આ બધા ફળ હવે આપણે જાણીએ, બસ જાણવા સુધી રાખવું કે ભાઈ જાણે ઠીક છે, ના ઓકે. ખ્યાલ આવે ને? એ જાતની આપણી નિષ્ઠુરતા હોવી જોઈએ. પરિણામોમાં આપણે ઓલવેઝ સારા પરિણામ રાખવા જોઈએ. એટલે અહીંયા ઉદાહરણ કોનું આપે છે? કમળનું. કે જે રીતના સૂરજ ઉગે તો કમળ પણ ખીલે છે, હવે સૂરજ ઉગે તો ઘણા જે ઓલા હોય ને કે ખૂબ તડકાને કારણે લોકો ઓલું તરફથી મરી ગયા એવું એવા પણ સમાચાર આવે ને કે ભાઈ ખૂબ તડકો છે, ખૂબ ગરમી થઈ ગઈ અને અહીંયા આટલા લોકો ગુજરી ગઈ, આમ ગુજરી ગયા, એને સંવાદ પાપના પરિણામ સમજો. અને અહીંયા બાજુ કમળ આદિનું ખીલવું એને પુણ્યના પરિણામ સમજો. તો એક જ સિચ્યુએશનથી બે જાતના પરિણામ થઈ શકે છે. બહારમાં સિચ્યુએશન તો આવી બન્યા જ કરશે ને કંઈક ને કંઈક, પણ આપણે આપણા પરિણામ કઈ રીતે રાખવા, આપણો થોટ પ્રોસેસ કઈ રીતે રાખવો એ તો આપણા હાથની વાત. એટલે આપણા થોટ ઓલવેઝ એ રીતના પોઝિટિવ હોવા જોઈએ. ચાલો આવા પહોંચે છે. યદ્યપિ ઉપસર્ગ દુઃખ કા કારણ હૈ. ઉપસર્ગ હોય, ઉપસર્ગ એટલે શું? કે કોઈ આપણને આવી કઈ તકલીફ કરે તો નોર્મલી તો એને કારણે જીવને દુઃખ થાય. કેમ કે જનરલી જે આપણને આપણી ઈચ્છા શું હોય કે બધું સારું સારું આપણને મળે, અને બીજી ઈચ્છા શું હોય કે બધું ખરાબ ખરાબ આપણાથી દૂર થઈ જાય. હવે ઉપસર્ગ કોને કહેવાય? જે ખરાબ વસ્તુ છે એને જ ઉપસર્ગ કહેવાય ને? નહીં તો સારીને ઉપસર્ગ શું કામ કહેવાય? તો કોઈ આવી રીતના સમથિંગ અનવોન્ટેડ જેનો આપણને સંયોગ થઈ જાય તો એવી સિચ્યુએશનમાં પણ જીવે એ આપ શુભ પરિણામ રાખવા જોઈએ. યદ્યપિ ઉપસર્ગ દુઃખ કા કારણ હૈ તથાપિ વહ પુણ્યવાનો કો દુઃખ દેને મેં સમર્થ નહીં. પુણ્યવાનો કો એટલે કે જેના પરિણામ જ શુભ છે એને પેલા ઉપસર્ગ કઈ દુઃખ કરી શકતા નથી. સમજો આપણે બીમાર પડી ગયા, સમજો કઈ તકલીફ થઈ, સપોઝ વેરી બેડ સિચ્યુએશન, સમજો આપણને પેરેલિટિક અટેક આવી ગયો અને હાથ પગ ચાલતા નથી, હવે આપણે વ્હીલચેર પર આવી ગયા, તો હવે આપણા થોટ પ્રોસેસ શું હોવા જોઈએ? શું હોવા જોઈએ આપણો થોટ પ્રોસેસ? અરે જે થઈ ગયું થઈ ગયું, હવે શું કરી શકવાના છે? હવે એવો અટેક આવ્યો, મારી સિચ્યુએશન એવી બની, મને આવા સંયોગ મળ્યા, બિગ ડીલ. હવે આ એપ તો લીવ ઇટ, તો એ લીવ ટુ મૂવ ઓન ને. આપણા થોટ પ્રોસેસ ઓલવેઝ આવા હોવા જોઈએ. નહીં તો અરે મારી સાથે કેમ આવું બન્યું, અરે હું તો હજી આટલી કસરત કરતો હતો, હું તો આમ કરતો હતો, આટલું મારું સરસ ડાયટ ને આમ, ક્યારે સ્મોક નથી કર્યું, ક્યારે આલ્કોહોલ, હવે એ બધા વિચાર કરીને શું ફાયદો? એ બધા આત્મ ધ્યાનના પરિણામ છે અને આ પાપના પરિણામ છે બધા. કે એનાથી આપણી સિચ્યુએશન બદલાઈ જવાની છે? કઈ બદલાતું તો છે નહીં ને, જેવા હવે જેવી સિચ્યુએશન આવી નાઉ વી હેવ ટુ લિવ વિથ ઇટ. તો હવે આમાં શું ક્રિએટિવલી કરી શકાય, તમે કેવી રીતના બીજા તમારા સેન્સીસ ડેવલપ કરી શકો, ભાઈ આ હાથ નથી ચાલતો તો આ હાથ ડેવલપ કરો, એવી કોઈ એક્ટિવિટી ડેવલપ કરો જે તમે વ્હીલચેર પર કરી શકો. તો એ જાતનું ઓલવેઝ પોઝિટિવ થિંકિંગ હોવું જોઈએ. કેમ કે પુણ્યવાનો કો દુઃખ દેને મેં સમર્થ નહીં, જેના આવા પોઝિટિવ વિચારો હોય ને એને કોઈ આવા ઉત્તર પણ દુઃખ દેવામાં સમર્થ નથી. જિસ પ્રકાર સૂર્ય ઓરો કો આતાપ ઉત્પન્ન કરતા હૈ, સૂર્યને કારણે બીજાને ગરમી થાય ને આતાપ ઉત્પન્ન થાય, પરંતુ કમલો કો પ્રફુલ્લિત કરતા હૈ, કમલો એ એન્જોય કે ભાઈ આટલો બ્રાઇટ સનલાઇટ છે ધેટ ઇઝ ગુડ ફોર મી. એવી રીતના ખીલે છે, આપણે એવી રીતના જેટલી વધારે તકલીફ હોય ને એટલા ખીલવાનું, ઠીક છે? વી વિલ સે ધીસ ટુ, ખ્યાલ આવે છે? જો આપણી લાઈફમાં સારી વસ્તુ આવે ત્યારે આપણે દુઃખ કરીએ છીએ કે અરે યાર મને તો 1 કરોડ રૂપિયા હજી મળી ગયા, હવે આનું હું શું કરીશ, એવું કરીએ છે? એવું કરે અરે ના વાગતા સારું, તો ત્યાં કેમ એવું કરીએ છીએ? કેમ કે જીવ ફરીથી કનેક્ટિંગ વિથ પ્રશ્નોત્તરમાં જીવની માન્યતા શું છે કે આ મારા માટે સારું છે અને આ મારા માટે ખરાબ છે. આ જીવની માન્યતા દુઃખકારક છે. ખરેખર તો પેલા કરોડ રૂપિયા આપણા હાથમાં ક્યારે નથી આવતા, બસ બેંકમાં દેખાય છે ને નંબર તરીકે, અને ત્યાંથી જ બિચારો પછી સ્ટોક માર્કેટમાં વહે જાય, એ ત્યાં બોલા પછી એકાઉન્ટમાં દેખાય છે, આપણા હાથમાં ક્યારે આવતા જ નથી. અને એકવાર એમાં ગયા તો પછી તો નીકળવાનો ચાન્સ નથી. એટલે આ આપણી જીવની માન્યતા છે, બીજું કઈ છે કે આ મારા છે સારું છે એવું જ્યાં માન્યું ત્યાં એને રાગ કરવા માંગે, એટલે રાખવા માંગે છે, અને જ્યાં મારા નથી સારું નથી તો દૂર કરવા માંગે છે. હવે જે પુણ્યવાન પુરુષો છે એને તો જે હોય એમાં ક્ષમતા ભાવશે, ઠીક છે? આ એવું ઓકે, આ એવું ઓકે, મેં ખાલી એને જાણ્યું, એવો એમને અંદરથી એવો પોતાના આત્માનું જ્ઞાયક ભાવનું જ્ઞાતા દ્રષ્ટાનું એમને અંદરથી નિર્ણય છે કે એમને બહારની સિચ્યુએશનમાં કાંઈ સુખ દુઃખ લાગતું જ નથી. તો જેવી સિચ્યુએશન બને બસ એને જાણે છે, ઠીક છે આવું થયું ભગવાન બને હશે. જો ઉસી પ્રકાર જિનકે પાપ કા ઉદય હોતા હૈ ઉન્હે ઉપદ્રવ દુઃખદાયક હોતા હૈ. જેના પાપ કા ઉદય મતલબ ઉપદ્રવ છે એ પાપનો ઉદય છે, પણ જેના વર્તમાનમાં એ પાપના પરિણામ છે તો એને ઓલું દુઃખદાયક લાગે છે. લેકિન જિનકે પુણ્ય કા ઉદય હૈ ઉન્હે વહ વિભૂતિ દેને વાલા હોતા હૈ. કે સપોઝ જેને અત્યારના પુણ્યના પરિણામ છે તો ઓલા દુઃખના પરિણામ પણ આવે, આવવા દો, ડઝન્ટ મેટર. અત્યારના પુણ્યના પરિણામ છે ને તો સારા નવા કર્મ બંધાય છે, અને એવું પોસિબલ છે કે ફ્રૂટ હમણાં જ મળી જાય અથવા ઘણા કાળ પછી પણ મળે, ત્યારે પણ મળી શકે. તો વિભૂતિ દેને વાલા હોતા હૈ એસા પ્રત્યક્ષ દેખા જાતા હૈ. જીસ ઉપદ્રવ છે સબકો બહોત દુઃખ હો, પરંતુ જીસકે પુણ્ય કા ઉદય હોતા હૈ ઉસે ઉસ ઉપદ્રવ મે ધનાધિક કા લાભ હોતા હૈ. આપણે કન્યાકુમાર નું એક્ઝામ્પલ જોયું કે કોઈ મારવાની ટ્રાય પણ કરે તો એમાંથી પણ એને લાભ ઉત્પન્ન થાય છે. એટલે ધર્માત્મા પુરુષ ઉપસર્ગ આને પર ભી ધર્મ કો છોડકર હિંસાદી પાપ રૂપ પ્રવર્તન નહીં કરે. આપણી સિચ્યુએશન ગમે તેવી બને, જો સૌથી પહેલા સાચા દેવશાસ્ત્ર ગુરુને પોતાના આત્મકલ્યાણના પુરુષાર્થને પરોપકારની જેટલી પણ આપણી ભાવના હોય એને શુભ પુણ્ય આદિના પરિણામને અને લૌકિકમાં પણ જે સારા મોરાલિટી એથિક્સને એવા પરિણામને અન્યાય અનીતિ અભક્ષને જીવે ક્યારે ન કરવું જોઈએ. બરાબર, આપણી ગમે તેવી સિચ્યુએશન બને, સપોઝ આપણને જેલમાં નાખી દે અને જેલમાં હવે બીજું કાંઈ ખાવાનું બનતું જ નથી, કાંદા બટેટા વાળું જ બને છે, તો શું કરવું, ખાવું કે ના ખાવું? ખાલી વાઈટ ઓલા ચોખા ખાલી ભાત હોય ને એ ખાઈને જીવન જીવવું, પણ તોય એવી વસ્તુ ક્યારે ખાવી નહીં. ખ્યાલ આવે છે ને? જો તમને ખાલી ગ્લિમ્સ આપી દો, આપણો ટાઈમ તો પૂરો થઈ ગયો. નેક્સ્ટ ગાથામાં પુણ્યોદય બિના પુરુષાર્થ બી કાર્યકારી નહીં. આ બહુ થોડીક આમ લોકોને એમ લાગે છે, અચ્છા તો મારા પુરુષાર્થ કરવાથી કઈ ફાયદો નહીં થાય, પુણ્ય હશે તો જ થશે. શું? હા, એટલે આમાં છે ને નિમિત્તના એંગલ થી વાત કરે છે ને, પોતાના પુરુષાર્થ કર્યા વગર તો આમે કઈ નહીં થાય. ખ્યાલ આવે છે? જીવ ને જયારે પાપ ના પરિણામ કરવા હશે ને, તો એને પોતાની જ એફર્ટ થી કરવા પડશે. એફર્ટ થી એટલે એ પાપ ના પરિણામ પણ જીવ પોતાની ઓનરશીપ થી કરે છે, અને પુણ્ય ના પરિણામ પણ પોતાની ઓનરશીપ થી કરે છે ને. કે જે પણ પરિણામ જીવ કરે છે એ હું આમ કરું છું એવા કોન્શિયસ ભાવ થી કરે છે. પણ જયારે જીવનું કઈક થવા યોગ્ય છે, સારું થવા યોગ્ય છે, અને પોતે ખરાબ પરિણામ બી કરે અને પહેલાના પુણ્યના ઉદય હોય તો એ સારું થાય છે, અને ખરાબ થવા યોગ્ય હોય અને પહેલા પોતે ગમે તેટલું સારું કાર્ય કરતો હોય તો એ પાપના ઉદયને કારણે ખરાબ થાય છે. કેમ કે વર્તમાનમાં જે થઈ રહ્યું છે એ જૂના પુણ્ય પાપના ઉદય અનુસાર થાય છે. એટલે અહીંયા શું કે છે, પુણ્ય ઉદય વિના પુરુષાર્થની કાર્યકારી નહીં. તો કયા એંગલથી કે છે કે પહેલાના પુણ્ય પાપના જે ઉદય હશે એ અનુસાર થશે. આપણો પુરુષાર્થ ઓલવેઝ સકારાત્મક હોવો જોઈએ. એની ચર્ચા પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈતી જેમ કરશે. નિજ નિધિ નિજ મેં બતાઈ યહ આનંદ ઉપકાર હૈ, ઇસ કે લિયે દિન વાણી માં હો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. બોલો દ્વાદશામી જીનવાણી માતાનો, પરમ ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.